સુરત રાજા ઋષિને ભગવતીની પૂજાવિધિ પૂછતા ઋષિ જણાવે છે કે હે રાજા, કામના, જ્ઞાન, મોક્ષ અને દુઃખોનો નાશ કરનાર તે ભગવતીની ઉત્તમ પૂજાવિધિ કહું છું તે સાંભળ. પ્રથમ સ્નાનવિધિ કરી પવિત્ર થઈ શુદ્ધ વસ્ત્ર પહેરીને આચમન લઈને સાવધ થઈને લીપેલી જમીન ઉપર ઉત્તમ આસન પર બેસવું, ત્યાર પછી આચમન કરવું, પછી પોતાની શક્તિ અનુસાર પૂજા દ્રવ્ય તૈયાર રાખી પ્રાણાયામ કરી ભૂત શુદ્ધિ કરીને પ્રાણ પ્રતિષ્ઠા કરવી અને મંત્ર પૂજા સામગ્રીનું પ્રોક્ષણ કરીને માતૃ કાન્યાસ તથા દેહમાં પિંડન્યાસ કરીને અંતર પૂજા કરી બ્રહ્મ પૂજનનો આરંભ કરવો. ભગવતીના નવાર્ણ યંત્ર પર પ્રતિષ્ઠા કરવી અને પ્રતિષ્ઠા થયેલો યંત્ર હોય તો તેની વિધિ પ્રમાણે પંચ પ્રકાર, સોર પ્રકાર કે રાજોપચારથી પૂજા કરવી. યંત્ર ન હોય તો માતાજીની મૂર્તિની પૂજા કરવી. ત્યારબાદ નવાક્ષર મંત્ર, નવાર્ણ મંત્રનો અવિચ્છિન્ન જપ કરવો, નિત્ય જપ અને બીજો પુરસ્ચરણ જપ, આમ બે પ્રકારના છે. તેમજ નિત્ય હોમ અને પુરસ્ચરણના અંતે પણ હોમ થઈ શકે છે. આમાં તર્પણ, માર્જન અને હોમ એક એકથી દશાંશના પ્રમાણમાં લેવું. જપ કર્યા બાદ સપ્તશતીનો પાઠ કરવો. હે રાજા, આ ઉપરાંત નવરાત્ર વ્રત કરવું. હોમમાં પયસ, ખીર વાપરવાનું જણાવેલ છે. હે રાજા, વિધિયુક્ત આ પ્રમાણેનું ભગવતીનું પૂજન કરનાર સર્વ સુખ ભોગવી અંતે મોક્ષ પામે છે, માટે તમો પણ તેનું પૂજન કરો જેથી સુખ પામશો. ત્યાર પછી સુરત રાજા અને સમાધિ વૈશ્ય સુમેગા ઋષિ પાસેથી જ મંત્ર દીક્ષા લઈને બંનેએ પરસ્પર વિચાર કરીને નદીના સર્વોત્તમ કિનારા પર ઉપાસના કરવા માટે ગયા. એકાંતમાં આસન પર બેસીને નિર્હારી તથા વ્રતધારી થઈને સ્થિર બુદ્ધિ કરીને મંત્ર જપ કરવા લાગ્યા. દિવસમાં એક વખત પણ ગુરુ દર્શન કરવું જોઈએ, તેટલા માટે આશ્રમમાં જઈને દર્શન કરી આવતા તેટલો જ સમય તે બાહ્ય રીતે જપમાં બંધ રહેતા. આમ એક વર્ષ પૂર્ણ થતાં ફર આહારનો ત્યાગ કરીને પાંદડા પર રહેવા લાગ્યા. આમ બે વર્ષ પસાર થયા ત્યારે તેમને સ્વપ્નમાં ભગવતીએ દર્શન આપવા માંડ્યા. ત્યારબાદ જળનો જ આહાર કરીને ભગવતીના પ્રત્યક્ષ દર્શન માટે તપ કરવા લાગ્યા. પરંતુ તે દર્શન તેમને થયું નહીં એટલે રાજાએ કુંડ બનાવીને તેમાં અગ્નિ સ્થાપીને પોતાના જ દેહમાંથી માંસ રુધિર કાઢીને હોમ કરવા લાગ્યા. સુરત માથે વૈશ્ય પણ હોમ કરવા લાગ્યો. અંતે ભગવતીએ તેમને દર્શન આપ્યા અને કહેવા લાગ્યા કે હે રાજન, તારા મનમાં જે ઈચ્છિત હોય તે વરદાન માંગ. તારા તપથી હું પ્રસન્ન થઈ છું અને તું મારો પ્રિય ભક્ત મનાયો છે. આ જ પ્રમાણે વૈશ્યને પણ દર્શન આપીને જણાવ્યું કે હે બુદ્ધિમાન, હું પ્રસન્ન થઈ છું, તને શું ઈષ્ટ છે? તારા મનમાં જે હોય તે જલ્દી માંગ, આજે હું તને આપીશ. આ પ્રમાણે દર્શન પામીને તથા વચન સાંભળીને રાજાએ જણાવ્યું કે હે માતા, મને મારું રાજ્ય પાછું મળે. ભગવતીએ જણાવ્યું કે હે રાજા, તું તારે ઘેર જા, તારા શત્રુઓ પરાજય પામેલા થઈને ચાલ્યા જશે.
તું ઘણા કાળ સુધી રાજ્ય ભોગવીને અંતે મરણ બાદ સૂર્યથી જન્મ પ્રાપ્ત કરીને શ્રાવણી નામનો મનુ થઈશ. તે પછી પવિત્ર વૈશ્યએ કહ્યું કે હે માતા, મારે ઘેર પુત્ર કે ધનથી કામ નથી, એ સર્વ વસ્તુ મને બંધનકારક છે. માટે હે માતા, મને તો તમારી અવિચર ભક્તિ અને જ્ઞાન આપો. ભગવતીએ વૈશ્યને વરદાન આપ્યું કે તને જ્ઞાન થશે. આ પ્રમાણે તેઓ બંનેને વરદાન આપીને ભગવતી અંતર્ધ્યાન થઈ ગયા અને ત્યાર પછી તેઓ બંને જણા આશ્રમમાં આવી ઋષિને પગે લાગીને ત્યાંથી વિદાય થયા. સુરથ રાજા ઘેર જવા ઘોડા પર બેઠો કે તુરત જ તેના પ્રધાનો અને પ્રજાઓ રાજાને તેડવા માટે સામા આવ્યા. રાજા ઘેર આવ્યા બાદ સર્વને મેળવી પૃથ્વી પર રાજ્ય કરવા લાગ્યો. જ્યારે વૈશ્ય જ્ઞાન સંપાદન કરી તીર્થોમાં ચારે બાજુના સંઘનો ત્યાગ કરી વિચરતો અને ભગવતીના ગુણોને ગાતો ત્યાં કાળક્ષેપ કરવા લાગ્યો. જે મનુષ્ય આ ઉત્તમ આખ્યાનને સાંભળે છે તે અદ્ભુત સંસાર સુખને પામે છે. આ આખ્યાન સર્વધર્મોથી ભરપૂર હોઈને મનુષ્યને ધર્મ, અર્થ, કામ અને મોક્ષને આપનારું કહેલ છે. સ્કંદ 5મો સમાપ્ત. આ પ્રકારે પોતાનું જ માંસ રુધિરનું બલિદાન આપવાનું બ્રાહ્મણો માટે વર્જ્ય છે. બ્રાહ્મણો સિવાય બીજા કરી શકે છે તેમ શાસ્ત્રમાં કહ્યું છે.